ઉદ્યબેન શ્રી ચંપાબેનના નિયમ સારના કળશ 149-150 નો સાર.
કમળ દાવાનળ રૂપી મોટા પ્રબળ જબરા બેસી ગયા વગર રહેતો જ નથી, જેને મજબૂત પણ ગાંઠમાં દીધી એ એમાં નીલતા કર્યા વગર રહેતો જ નથી. એવી આ નૌકા છે, સહજ તત્વ નૌકા સમાન છે. કમળ દાવાનળ રૂપી સંકટોના સમૂહ મોટા પ્રબળ જબરા સંકટો એવા હોય, બહારના એવા પ્રતિકૂળતાના સંકટ આવે, એવા કોઈ એવા જબરા સંકટો આવે કે જેમાં એને સ્થિર રહેવું મુશ્કેલ પડે, એવા સંકટોમાં શું કહ્યું હોય. જેવા તેવા સંકટો નથી કે આ ભવસાગરના સંકટો મોટા દાવાનળ જેવા છે. આ ઉઠીને ભક્તામરમાં એ ભગવાન તમને તમારી સ્તુતિ મને પ્રબળ દાવાનળમાં બધા સંકટોમાંથી ઉગારે છે. એના જેવું છે કે આ કોઈ હાથી આવતો હોય, કોઈ આ આવતો હોય, મગરમચ્છો એ બધાના તરવામાં એ ભગવાન તમે જ એક છો. બધા તારી અનેક જાતના સંકટોના નામ લીધા છે. આમે હાલો આવતો હોય, ભણીદર સર્પ હાલો આવતો હોય, આ આવતો હોય, તે આવતો હોય, માણસે બીજો એમાં જંગલમાં એકલો માણા પડી ગયો હોય, કોઈ સાથ દેનાર ન હોય, અનેક જાતના સંકટો આવી પડ્યા. કોઈ રાજના, કોઈ જંગલોમાં, કોઈ મિટિરિયન્સોના, કોઈ અનેક જાતના, કોઈ શરીરના, કોઈ રોગના, મિટિરિયન્સોના, દેવોના, અનેક જાતના સંકટો આવ્યા હોય તો એ સંકટોમાંથી બચાવનાર છે. દાવાનળ એને શાંત કરવા માટે નૌકા જળ સમાન છે. એક દાવાનળ હોય એમાં જો એકદમ પાણી આવે તો એ દાવાનળ શાંત કરી દે. જંગલમાં મોટે દાવાનળ આવ્યો હોય એમાં જો વરસાદ આવે એને શાંતિ થાય, તો શાંત થાય. એમ કે છે આ દાવાનળ લાગ્યો છે આ સંકટો ને આ ભવ સમુદ્ર ની અંદર અનેક જાતના સંકટો આવે છે. જીવ કેવા કેવા પરિણામો કરે છે ને એના કેવા કેવા ફળો આવે છે. અનંત કાળમાં જીવ ઘણું ભોગવી ચૂક્યો છે પણ એની આંખ ખુલતી નથી. પણ એ સંકટો માંથી બચવા માટે આ સહજ તત્વ એક નૌકા બની જાય છે. સહજ તત્વ ના આચાર્ય દેવે કેટલાક ગુણગાન કર્યા છે, કેટલી ની મહિમા કરી છે. એ સહજ તત્વ આચાર્ય લખે છે શબ્દ એવો મહિમા. એ શબ્દ તો મને બહુ ગમે, વારંવાર સહજ સહજ લેતા હોય. સહજ તત્વ, સહજ તત્વ, સહજ લક્ષણ, સહજ ચરિત્ર, એને સહજ સહજ બહુ લખે છે. સતત નમું છું એમ એમ કે અને પ્રમોદ થી સતત નમું છું. મને એવો પ્રમોદ આવે છે કે સહજ તત્વ ને લખીએ એટલો બધો તત્વ પર પ્રમોદ આવે છે કે હું નિરંતર એને નમસ્કાર કરું છું. અંતર વારંવાર એમાં જ જાઉં છું. સહજ તત્વ પર મને એટલો પ્રમોદ આવે છે કે આવું સહજ તત્વ આચાર્ય દર્શનમાં, જ્ઞાનમાં અને ચરિત્રમાં બધામાં એ સહજ તત્વ ને ગ્રહણ કર્યું છે. એ સહજ તત્વો પર મને એટલો પ્રમોદ આવે છે કે વારંવાર હું તો એમાં જ જાઉં છું. આમ તો વારંવાર એની સ્વાનુભૂતિમાં વારંવાર લીન થાઉં છું, વારંવાર એ આત્મા લીન થાઉં છું, એની અનુભૂતિ પેદા કરું છું, એના એના સ્વભાવને વારંવાર નમું છું. સતત ન્યાય ઢળી જાઉં છું કે વારંવાર વિભાવથી એક ક્ષણમાં બહાર આવ્યા ન હોય, અંતરમાં વારંવાર સ્વભાવમાં ચડી ગયા છે. હું તો સહજ એને નમસ્કાર, ચારિત્ર થી નમસ્કાર કરું છું, દર્શન થી નમસ્કાર કરું છું, જ્ઞાન થી નમસ્કાર છું, બધી રીતે સહજ તત્વ ને નમસ્કાર કરું છું. મને બધી રીતે એના પર પ્રમોદ આવે છે. આચાર્ય સહજ તત્વ ની આ ભક્તિ કરે છે. આચાર્ય સહજ તત્વ જે પરમ પારિણામિક ભાવ રૂપે છે એની મને બહુ મહિમા આવે છે. એ સહજ તત્વ ને આચાર્યદેવે પ્રગટ કર્યું છે, પોતે પ્રગટ કર્યું છે, છતાં પણ એને વિશેષ પૂર્ણ પ્રગટ કરવાને માટે વારંવાર એને મહિમા કરે છે. એટલે હું તો પ્રમોદ થી નમું છું સતત. વાહ, આવું સહજ તત્વ છે! આ તો અનાધિકાળતા રખડતા પરિભ્રમણમાં ક્યાંય જોયું નતું. આ તો માંડ માંડ હાથમાં એવા સહજ તત્વ, એની આરાધના કોઈ બી કરી નથી. આ તો ક્યાંય આ દેખ્યું નતું, એના દર્શન થયા નતા. કઈ જ્ઞાન માં એવું નતું કે કલ્પનામાં એવું નતું. અનંત કાળમાં કોઈએ કીધું તો કે શીખાયું નતું, ને આ સહજ તત્વ આવું જ્ઞાનમાં એવું, દર્શનમાં આવ્યું, અને આચરણમાં પણ આવ્યું. એ સહજ તત્વ ને પ્રમોદ થી નમસ્કાર કરું છું. સહજ તત્વ ને શુભ ભાવમાં જેમ દેવગુરુ શાસ્ત્ર ની મહિમા હોય છે, એમ અંતરમાં સહજ તત્વ ની આ મુનિરાજો ની મહિમા હોય છે, ને તમને દ્રષ્ટિ ને પણ એની મહિમા હોય છે. આચાર્ય દેવ બધી રીતે દર્શન જ્ઞાન ચરિત્ર થી બધી રીતે એમાં એને જ ગ્રહણ કરી ગયા છે. બધી રીતે કામ ધેનુ અનુભવ, ચિત્રાવેદી નો અનુભવ, અને કેવા કર્યા છે સૌ બનારસી દાસ આમાં વેડા તેને સામા.
નમસ્કાર અને જે
પરિણમન રૂપે પ્રગટ થયું છે, તેને પૂર્ણ નિર્મળ પર્યાય પ્રગટ થયો છે એવા જે ભગવાન, એની વાણીમાંથી જે પ્રસિદ્ધ થયેલું છે સહજ તત્વ, નાદી ને અંધકાર ને લઈને જે ભ્રાંતિ ને લઈને સહજ તત્વ જણાતું નતું, એને ભગવાને જણાવ્યું છે. ભગવાને જેને પ્રસિદ્ધ કર્યું છે, એમણે અંતરમાં પ્રસિદ્ધ કર્યું છે, ને વાણી દ્વારા દિવ્ય ભૂમિ દ્વારા જગતને પ્રસિદ્ધ કર્યું, કરીને કીધું છે કે આ સહજ તત્વ છે, એનો અભ્યાસ કરો. એ સહજ તત્વ કેવું છે કે અંતર ઉત્પાદ હોય ધ્રુવ થી ભરેલું, એના ગુણ પર્યાય દ્રવ ગુણ પર્યાય જુદા છે, અંતરમાં એ ચૈતન્ય રૂપ છે, આ જળ છે. એ બધા તત્વોને પ્રસિદ્ધ કરનાર હોય તો જિનેશ્વર ભગવાન, મૂળ પ્રસિદ્ધ કરનાર હોય તો ભગવાન છે. પછી એની વાણી પીડીને ગણધરો આચાર્યો એમ બધી પરંપરા એમ એનો ઉપદેશ થયેલો હોય છે. ભગવાનના મુખથી તે સહજ તત્વ પ્રસિદ્ધ થયો ના કરી છે, ભગવાને જેનું સ્વરૂપ બતાવ્યું છે એવું જે સહજ તત્વ મુનિ છે, સ્વરૂપમાં સ્થિત છે એવા મુનિઓ, મુનિઓ હોય છે સ્થિત છે એવા મુનિશ્વરો, જે સ્વરૂપમાં સ્થિત રહે છે, જે બહાર ઉપયોગ જેનો બહાર બહુ જ અલ્પ જાય છે, અંતરમાં મુખ્યપણે અંતરમાં સ્થિત હોય છે. બહાર બાર જ્ઞાનો ગયા એવા અંતર નો ગયા છે એવા સ્વરૂપ ની સ્થિરતા જેને વિશેષ જગત છે, સ્વરૂપમાં સ્થિર છે એવા મુનિવરો, એવા જે મુનિવરો છે એના મનોગ્રહ ની અંદર, એના મન ની અંદર, મન રૂપી ઘર એટલે કે ચેતન ઘર ની અંદર અને બહાર થી વ્યવહાર છે એમ કહેવાય કે મનોગ્રહ ની, મુનિ ના મનોગ્રહ માં બીજું કઈ નથી કે છે, મુનિ ના મનોગ્રહ માંથી વિભાવ બહુ અલ્પ થઈ ગયો છે, એ બધું બહુ ગૌણ થઈ ગયો છે. એ અશુભ ભાવો તો ક્યાંય ફેલાઈ ગયા છે, શુભ ભાવો છે તે પણ ઉદાસીન રૂપે છે. અત્યંત ઉદાસીનતાનું નિવારણ પ્રગટ થયું એટલે એના મનોગ્રહની અંદર તો ચેતન વિરાજે છે. એના મનની અંદર સ્વરૂપમાં વારંવાર હિંસા કરે છે તેનું મન જે છે એ સ્વરૂપ તરફ વળે છે. વારંવાર એ સ્વરૂપ તરફ જ એનું મન જે નિમિત્ત રૂપે ચૈતન્ય સૌક્ષમ જ્ઞાન સાથે જે મન જોડાયું એ મન વારંવાર ચૈતન ઘરમાં જાય છે. એના મનોગ્રહની અંદર ચૈતન વિરાજે છે. એના જ્ઞાન ગ્રહમાં ચૈતન વિરાજે જ્ઞાન ગ્રહની અંદર એની અંદર બધા એના ગુણ પર્યાયોમાં ચૈતન વિરાજે છે. એ દ્રવ ચૈતન દ્રવ છે એ મુનીશ્વરોના મનોગ્રહની અંદર પ્રસન્નિતની માફક પ્રકાશે ઈશ્વરના મનોગ્રહની અંદર સુંદર રત્નનો દીપ જાણે કેમ પ્રકાશ કરી રહ્યો હતો એવા રતનના દીવાની માફક મુનિના મનોગ્રહમાં પ્રકાશી રહ્યો છે એવો આ છે સહજ તત્વ. એના મન ગ્રહની અંદર રતનનો દીવો જે હોય એવો પ્રકાશ કરતો હોય એમ તો આ બધા દીવા છે. ચોથાકાળની અંદર રતનના દીવાની અંદર રતનના દીવા હતા એ તો અત્યારે જોવા મળવા મુશ્કેલ છે. એમ રતનનો દીવા જેને રતનનો દીવો કરે હોય તો બધું પ્રકાશ થાય છે એમ રતનના દીવાની માફક કે છે. આ સહજ તત્વ મુનિગ્રહોના મનોગ્રહમાં પ્રકાશી ગયો છે. જેણે સુંદર દીવો પ્રકાશ્યો હોય અવળા તો જળ દીવો છે રતનનો, આ તો દીવો ચૈતન દીવો છે. ચૈતન રત્નનો દીવો હોય છે, ચૈતન રત્નાકાર છે એ દીવો પ્રકાશી ગયો છે કે અંધકાર બધો ચાલ્યો ગયો છે મુનિવરનો એ આ ભ્રાંતિ ને અસ્થિરતાનો જે અંધકાર હતો એ અંધકાર ચાલ્યો ગયો છે ને રતનનો દીવો અંદર પ્રકાશ કરી રહ્યો છે. મુનીશ્વરોના મનોગ્રહની અંદર એ પ્રકાશી રહ્યો છે. સમ્યક દ્રષ્ટિને સમ્યક દર્શન થયું એટલે એને દીવો પ્રકાશે છે કારણ કે એને નાયકની પરિણતિ અમુક પ્રકારે એને અમુક અંશે પ્રગટ થઈ. મુનીશ્વરોને વિશેષ પ્રગટ એ મુનીશ્વરોને રતનનો દીવો વિશેષ પ્રકાશ જોયો છે પણ સમ્યક દ્રષ્ટિને પણ પ્રકાશ જોયો છે. મનોગ્રહની અંદર રતનના દીપકની માફક સુંદર રતનનો દીવો હોય એવી રીતે પ્રકાશ હોય અને એ દીવો એવો ને એવો રહી પાછો એ દીવાને કાંઈ આ તેલ ને વાત ને એ બધી કાંઈ જરૂર ન પડે એની જરૂર ન પડે એ દીવો એવો છે સહજ પ્રકાશ જોયો છે. અંતર ચૈતન રત્નાકરાના દેના શાશ્વત છે એમાં જ્યાં પરિણતિ પ્રગટ થઈ એની પ્રતીક પ્રગટ થઈ એમાં જ્ઞાન પ્રગટ થયું અને એમાં લીનતા પ્રગટ થાય એટલે એ દીવો કે છે એ રત્નાકર હતો અને આ પ્રગટ પર્યાય રૂપે એ રતનનો દીવો પ્રકાશી રહ્યો છે. એને નથી કોઈ બાહ્ય પદાર્થની જરૂર પડતી કે એને કાંઈ તેલ પૂરવાની જરૂર નથી પડતી કે એને પવન આવે તો એ ઝાંખો પડી જાય કે ભીજાઈ જાય એવું પણ નથી. દીવો એવો શાશ્વત છે. સાધનાનું બળ મુનીશ્વરને પ્રકાશે પ્રગટ થઈ રહ્યું છે. સાધનાનું બળ પ્રયત્ન વારે વારે સ્વરૂપમાં કરી રહ્યા છે અને દીવો પ્રબળપણે પ્રકાશ કર્યો. રતનનો દીવો જાણે પ્રકાશ થયો એના મનોગ્રહની અંદર મુનીશ્વરો ચાલતા હોય તોય ચૈતન્યનો દીવો પ્રકાશ થયો, ચાલતા હોય બેઠા હોય તોય ચૈતન્યનો દીવો પ્રકાશ થયો, હાર કરતા હોય તોય ચૈતન્યનો દીવો પ્રકાશ થયો. ચૈતન્યનો દીવો રતનની માફક પ્રકાશી રહ્યો છે. હવે રતનનો દીવો તો જળ છે તો રતનનો દીવો હોય તો જળ છે. એ રતન તો કોઈક લઈએ જાય પણ આને તો કોઈ લઈ શકે નહીં. આને કોઈ બોલામાં આવે છે ને રતન એમાં ધુમાડો લાગે નહીં કે એમાં કાંઈ પવન લાગે નહીં કાંઈ નહીં એવો છે આ દીવો. વિજય મેળવ્યો છે એવા મુનીશ્વરો દર્શન મોહાદી દર્શન મોહ અને ચારિત્ર દરેક મોહ ઉપર બધા મોહના જે વેદાન ભેદ છે બધા ઉપર એના કષાયોના ભેદ છે નો કષાયોના ભેદ છે દર્શન એ બધાના ભેદ ઉપર જે મોહના ભેદ બધા ઉપર જેને વિજય મેળવ્યો છે એવા મુનીશ્વરોને નમસ્કાર કરવા એ મુનીશ્વરો એને નમસ્કાર કરી રહ્યા છે.
દર્શન મહાદેવ પર વિજય મેળવ્યો, એને જીત મેળવી. ઈ મોહ ને લઈને અંધકાર છવાઈ જતો હતો. ઈ મોહ ને લઈને ઈ મોહ માં જે એકત્વ બુદ્ધિ કરે, એટલે આ ચૈતન્ય નો દીવો અંદર તો હતો પણ એ બહાર માં દેખાતો નહી, દબાઈ જતો હતો દીવો. આ મોહ અંધકાર માં જે મોહ અંધકાર જેને જીતી લેતા હતા, હવે મુનીશ્વરો નો એવો પુરુષાર્થ પ્રગટ થયો કે પોતે વિજય મેળવ્યો મોહ અંધકાર ઉપર, ને પોતાના ચૈતન્ય નો રતન નો દીવો શાશ્વતો એને ગ્રહણ કરી લીધો. એવો ગ્રહણ કરી લીધો કે મોહ જેને અસર કરી શકે નહીં. મોહ તો ક્યાંય ચાલે છે, મોહ એને હું જાયગો ચૈતન્ય રત્નાકર એને કોણ અસર કરી શકે. આ ચૈતન્ય રાજા જાયગો એને આ મોહ શું અસર કરી, એના ઉપર વિજય મેળવ્યો, શું દર્શન મહાદેવ ઉપર વિજય મેળવ્યો, દર્શન મહાદેવ ઉપર વિજય મેળવ્યો છે એવા યોગીઓને તે નમસ્કાર કરવા જોઈએ. એવા યોગીઓ એને નમસ્કાર કરી રહ્યા છે કે જેને દર્શન મોહ ઉપર વિજય મેળવ્યો છે. એવા શું ત્યાર પછી તો આ બધા ઘાસ લે ના બધા એ કે આ તો બધા એવી લાઈટ વતન દેવો એને તોડી ત્યાં એ તો આવલો જળ વતન તો ચૈતન્ય વતન. હા જળ ની શક્તિ બહાર ની ઘટે ને બધા વચ્ચે ને વધી જાય બહાર માં બધા મોઢે મોઢે ગ્રહણ કરતા થઈ કેટલી શક્તિ હશે. આ લિપિબંધ પછી થયું બધું, પેલા એમને ગ્રહણ કરતા કેટલી શક્તિ મોઢે મોઢે ધરશે ના ચરણ પુષ્પલન પુષ્પડ્યું, મોઢે મોઢે જ્ઞાન આપ્યું છે, પછી એને લિપિબંધ કર્યું. મંદિર છે સુખ તો એમાં જાણે મંદિર આખું સુખ નું મંદિર ભર્યું હોય એટલું સુખ એમાં ભર્યું છે. એટલે પ્રશ્ન પૂછતો કે સુખ દેખાતું નથી, સુખ નું તો મંદિર છે. સુખ સુખ ચારે બાજુ સુખ છે, દ્રવ્ય સુખરૂપ છે, ગુણ સુખરૂપ છે, પર્યાય સુખરૂપ, બધી રીતે સુખરૂપ છે. જ્યાં દુઃખ નો પ્રવેશ નથી, જ્યાં દુઃખ નો લેશ માત્ર નથી, દુઃખ નો એક જરાય અંશ માત્ર નથી, સૂક્ષ્મ દુઃખ પણ જેમાં નથી, એકલું ચારે બાજુથી સુખ થી ભરપૂર છે, એવું આ સુખ નું મંદિર છે. સ્વભાવે સુખ છે ને પર્યાય પ્રગટ થાય એટલે સુખ નું મંદિર છે, સુખ નું મંદિર પ્રગટ થાય. મંદિર ને જેમ શિખરો સુખ ના મંદિર, સુખ નું મંદિર શોધી રહ્યું છે. જ્ઞાન મંદિર સુખ મંદિર, સુખ નું મંદિર સુખધામ અનંત અનંત સુખ નું ધામ છે, જે સુખ ખૂટતું પણ નથી એવું અનંત અનંત સુખ નું ધામ. અનંત અનંત કાળ જાય તો એ સુખ ખૂટતું નથી, ભરપૂર સુખ કરે છે, એની પર્યાયો પ્રગટ થયા જ કરે તો સુખ તો એક અંશ માત્ર ખૂટતું નથી, એટલું નથી કરે છે, એવું સુખ નું મંદિર છે. સુખધામ અનંત સંત સહી દિન રાત્ર રહે તગ ધ્યાન, એને દિવસ ને રાત સુસંતો એમાં એના ધ્યાનમાં દિવસ ને રાત રહે છે. એવા સુખ ના મંદિર માંથી એને બહાર આવવું ગોઠતું નથી, દિવસ ને રાત એના ધ્યાનમાં રહે છે. સુખના મંદિરમાં રાત્ર રહે તદ ધ્યાનમય પ્રશાંતિ અનંત સુધામય, અનંત પ્રશાંતિ છે, અનંતી અનંતી પ્રશાંત શાંત રસથી ભરે, શાંત રસના કરે ઝરણા જરિયા શાંત રસના સાગર ભર્યો છે. પ્રશાંતિ અનંત સુધામય સુદા ને અમૃત જેવી શાંતિ એમાં ભરી છે. એ પદ ને હું પ્રણમન નમન કરું છું, મહાન જે છે એવું જય સ્વરૂપ છે, એવું જે પદ છે ગ્રહણ કરવા યોગ્ય છે. જીવ દરેક દુઃખ થી છૂટીને સુખ લેવાય છે પણ સુખ એને મળતું નથી, સુખનું મંદિર તારી પાસે જ છે, એને તું ગ્રહણ કર, એને તું જો અંદર જઈને એનો વિશ્વાસ કર. સુખનું મંદિર અંદર જ ભરેલું છે, દેખાતું નથી પણ સુખનું મંદિર તારી પાસે જ છે. અનંતા મોક્ષ ગયા આ સુખના મંદિરને ગ્રહણ કરીને, જ્ઞાન મંદિર સુખ મંદિરને ગ્રહણ કરીને અનંતા મોક્ષ ગયા. તીર્થંકરો ચક્રવર્તીઓ બધા આ સુખ મંદિરને ગ્રહણ કરીને ગ્રહણ કર્યું છે. બહારની સામગ્રીની કોઈ પાર નતો એવા ચક્ર તીર્થંકર ભગવાનને જે પંચ કલ્યાણ જન્મ કલ્યાણ કરે ઇન્દ્રો એના ઉત્સવો ઉજવે છે એવા તીર્થંકરો ભગવંતો પણ આ સુખ મંદિરની આ મંદિરને ગ્રહણ કર્યું છે. માટે એ ગ્રહણ કરે
આત્મા.